पृष्ठ 84 97मी गाथा आत्मध्यानની મહત્તા ધ્યાવો નિર્મળ આત્મા બહુ અન્યનું શું કામ જે ધ્યાતા ક્ષણ માલ હો ઉત્તમ પદ અભિરામ હે યોગી તે નિર્મળ પવિત્ર આત્માનું ધ્યાન કર બીજા ઘણા પદાર્થોથી શું અથવા અનેક વિકલ્પ સમુદાયથી પણ શું કેમ કે પરમાત્માનું ધ્યાન કરનારાઓને એક ક્ષણમાં મોક્ષ પદ મળે છે સકળ શુભાશુભ સંકલ્પ વિકલ્પ રહિત નિજ શુદ્ધ સહજાત્માનું ધ્યાન કરવાથી આ જીવને સિદ્ધ મોક્ષપદ મળે છે માટે પવિત્ર આત્માનું ધ્યાન કરવા યોગ્ય છે એ આત્મધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે અહીં શિષ્ય પૂછે છે કે જો ધ્યાન કરવાથી મોક્ષ મળે છે તો વર્તમાનમાં ધ્યાન કરનારાઓનો મોક્ષ કેમ થતો નથી તેનું સમાધાન જેવું શુક્લ ધ્યાન પ્રથમ સહનનવાળા જીવોને થાય છે તેવું ધ્યાન વર્તમાનમાં નથી કહ્યું છે કે આ કાળમાં આ ભરત ક્ષેત્રમાં વિતરાગ ભગવાન શુક્લ ધ્યાનનો નિષેધ કરે છે પરંતુ ધર્મધ્યાન થઈ શકે છે ઉપશમ શ્રેણી તથા સપક શ્રેણી પણ અત્યારે નથી તાત્પર્ય એ છે કે પરમાત્માના ધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે સંસારની લાંબી સ્થિતિ ઘટાડવા અર્થે વર્તમાનમાં ધર્મધ્યાનનું સેવન કરવું જોઈએ જેથી પરંપરાએ મોક્ષ પણ મળી શકે ધર્મધ્યાનના સેવનથી જ શુક્લ ધ્યાન કરવા યોગ્ય સામગ્રી જીવને મળે છે તેથી ધર્મધ્યાન જીવને મહાન ઉપકારી છે આત્મધ્યાનની મહત્તા બતાવી છે ધ્યાવો નિર્મળ આત્મા નિર્મળ આત્માને જો તારે ધ્યાવવો હોય તો બીજી બધી વસ્તુનું શું કામ છે બાકી પદાર્થો તો આ જગતની અંદર અન્ય પદાર્થો કેટલાય પદાર્થો છે અને એનો વિકલ્પ ને સંકલ્પ કરાથી એના સમુદાયથી પણ શું થશે કારણ કે ધ્યાન કરવા જેવું તો એક જ છે આત્મધ્યાનની મહત્તા સમજાય તો પરમાત્માનું ધ્યાન કરનારને તો એક ક્ષણમાં મોક્ષપદ મળી જાય છે સકળ શુભાશુભ સંકલ્પ વિલપ રહિત નિશુદ્ધ આત્માનું ધ્યાન કરવાથી અને પછી કહે છે કે જીવને સિદ્ધ મોક્ષ જોતો મોક્ષપદ મળે છે તો કેવી રીતે મળે છે તો કે સકળ શુભાશુભ સંકલ્પ વિકલ્પ રહિત સંકલ્પ વિકલ્પ રહિત જે આત્મા છે તેને જ સિદ્ધ મોક્ષ મળે છે માટે કહે છે કે પવિત્ર આત્માનું ધ્યાન કર શિષ્ય પૂછે છે કે જો ધ્યાન કરવાથી જ મોક્ષ મળતો હોય તો વર્તમાનમાં તો ધ્યાન કરનારાઓનો મોક્ષ કેમ થતો નથી અત્યારે ધ્યાન કરનારાઓ તો ઘણા છે પણ ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન કરવાવાળા કેટલા છે એટલે કહે છે કે એ જેવું શુક્લ ધ્યાન તો પ્રથમ સહનનવાળા જીવોને જ થાય છે તેવું ધ્યાન વર્તમાનમાં અત્યારે નથી એટલે કહ્યું છે કે આ કાળમાં આ ભરત ક્ષેત્રમાં વિતરાત ભગવાન તો શુક્લ ધ્યાનનો નિષેધ કરે છે પરંતુ ધર્મ ધ્યાન કરવું હોય તો આ જીવ કરી શકે ઉપચમ શ્રેણી તથા ક્ષપક શ્રેણી પણ અત્યારે નથી તાત્પર્ય એ છે કે પરમાત્માના ધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે લક્ષ્ય તો આ જ રાખવાનું છે કોઈ પણ ધ્યાન કરવા કરતાં આ જ ધ્યાન કરવું સૌથી ઉત્તમ છે કે જેનાથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય અને સંસારની આ લાંબી પરિસ્થિતિ આપણે ઘટાડવી છે તો શું કરવું તો કે ધર્મ ધ્યાન સેવન કરવું જોઈએ જેથી પરંપરાએ પણ મોક્ષ મળી શકે ધર્મ ધ્યાનના સેવનથી જ શુક્લ ધ્યાન કરવા યોગ્ય સામગ્રી મળે છે ધર્મ ધ્યાન કરશું તો જ શુક્લ ધ્યાન કરવાની સામગ્રી પ્રાપ્ત થશે તો જ આપણે અંતર્મુહૂર્તમાં મોક્ષ થશે ને તો કાંઈ નહીં થાય તેથી ધર્મ ધ્યાન એ જીવનને માટે ખૂબ ઉપકારી છે
કથા 98 આત્મા નિર્મળ નિજ મને વ્યસન નિયમે જ્યાંય શાસ્ત્ર પુરાણો તપવિધિ કરે મોક્ષ શું ત્યાંય જેના પોતાના મનમાં નિશ્ચયથી નિર્મળ પવિત્ર આત્મા નિવાસ નથી કરતો તે જીવને શાસ્ત્ર પુરાણ તથા તપસ્યા આદિ શું મોક્ષ આપી શકે અર્થાત ન જ આપી શકે વિતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ શુદ્ધ આત્મભાવ જેના હૃદયમાં નથી તેને શાસ્ત્રજ્ઞાન પુરાણ વાંચન તથા તપ આદિ સર્વનિર્થક છે અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે શું ઉપર કહેલા સાધનો તદ્દન નિરર્થક છે કે કંઈ પણ ફળ આપે ગુરુદેવ તેનું સમાધાન કરે છે કે બાહ્ય ધર્માધિક સાધનો તદ્દન નકામા નથી પણ શુદ્ધ આત્માની ભાવના રાખીને આ સાધનો કરવામાં આવ્યા હોય તો મોક્ષના બાહ્ય સહકારી કારણ થાય છે, અન્યથા આ સાધનોથી જીવ પુણ્ય બંધ કર્યા કરે છે. મિથ્યાત્વ કષાય આદિ સહિત જે સાધનો કરવામાં આવે છે તે પાપ બંધના પણ કારણ બને છે. જેમ કે રુદ્ર ઇત્યાદિ વિદ્યાનો વાત નામક દશમ પૂર્વ ભાગીને પણ ભ્રષ્ટ થઈ જાય છે. આચાર્યદેવ કહે છે કે જેના પોતાના મનમાં નિશ્ચયથી નિર્મળ પવિત્ર આત્માનો વાસ નથી કરતો તે જીવ શાસ્ત્ર પુરાણ તથા તપસ્યા ગમે એ કરે તો પણ એ મોક્ષ આપી શકે નહીં. વિતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ શુદ્ધ આત્મભાવના જેના હૃદયમાં નથી તેને શાસ્ત્ર કે પુરાણ કાંઈ ઉપયોગી થતું નથી અને એ બધું નિર્થક નીવડે છે. પછી શિષ્ય પ્રશ્ન કરે છે કે સાધના તદ્દન નિર્થક છે, કંઈ પણ ફળ આપે છે? એટલે ગુરુદેવ એનું સમાધાન આપે છે કે બાહ્ય ધર્માદિ સાધનો તદ્દન નકામા નથી, પણ એમ કે શુદ્ધાત્માની ભાવના રાખીને જો આ સાધનો કરવામાં આવ્યા હોય તો મોક્ષના બાહ્ય સહકારી કારણ થાય, અન્યથા આ સાધનો જીવ પુણ્ય બંધ કર્યા કરે છે અને મિથ્યાત્વ કસાય આદિ સહિત જે સાધનો કરવામાં આવે તે પાપ બંધના પણ કારણ બને છે. જેમ કે રૌદ્ર ઇત્યાદિ વિદ્યાનુવાદ નામક દશમું પર્વ ભણીને પણ ભ્રષ્ટ થઈ જાય છે.
ગાથા 97 અને 98.
ગાથા નંબર 99
પછી 97 અને 98ની વિવરણ ચાલે છે. 99નો વિષય જરા બદલાય છે. 97 અને 98 બંને સમાનાર્થી છે એટલે લક્ષ્ય કરાવે. 97ની ગાથાની અંદર સેના ઉપર વજન છે? એમાં ધર્મ જ્ઞાનની વાત તો આવતી નથી. હા, એટલે એ બધી એના વિવરણમાં કીધું. 97મી ગાથા એ કહે છે કે એક આત્મ ધ્યાન કર, બાકીનું કરવાનું કામ શું છે એમ કહે છે. ઘણા પદાર્થો છે જગતની અંદર, ઘણા સાધનો છે, ઘણી ક્રિયાઓ છે, ઘણી વિધિ છે, સાધનાના પણ ઘણા પ્રકાર છે. અહીંયા 97મી ગાથામાં આચાર્ય શ્રી વાત મૂકે છે, પકડાવી જોઈએ કે એક નિર્મળ આત્માનું ધ્યાન કર, તારે બહુ અન્યનું શું કામ છે. અને આપણે અન્યમાંથી હજી મારે આ બાકી છે, હજી મારે આ બાકી છે. કારણ શું? એક ઉપર લક્ષ આપીને શું કહે છે, જો આત્માનું નિર્મળ આત્માનું ધ્યાન થાય તો મોક્ષ થતા કેટલી વાર લાગે? અંતર મુહૂર્તમાં મોક્ષ થઈ શકે એવું નિર્મળ આત્માનું ધ્યાન છે તો અન્ય શું કામ કરસ તું સાધન બધા? ખ્યાલ આવે છે? પરમાર્થની સાધનાને લક્ષ્ય વેદ કહેવામાં આવે છે, રાધાવેદ. રાધાવેદ શું છે? હિલાબેન ઓલી રાધાની પુતળીની આંખને જળની અંદર પ્રતિબિંબથી બિંધવાની છે. કેટલી કઠિન એકાગ્રતા લક્ષ્યની જોઈએ અને તો એ બિંધાય છે. જેમ પક્ષીની આંખ માટે જેમ અર્જુનને બાણાવડીને કહ્યું, એમ લક્ષ્ય વેદ શબ્દ છે, રાધાવેદ શબ્દ છે. એમ જો સાધક એક પોતાના નિર્મળ આત્માને લક્ષ્યમાં લઈ લે અને એનું ધ્યાન કરે તો એ ધ્યાનથી, ધ્યાનનો અગ્નિ પ્રગટવાથી પરિણામ શું થાય? કર્મ રહી શકતા નથી આત્મામાં. તો કર્મને ક્ષય કરવા માટે બીજા અનેક સાધનો કર્યા કરે, પણ જેનાથી કર્મ દાહ્ય છે, બળી શકે છે, એવો પ્રચંડ અગ્નિ પોતામાં જો પ્રગટાવી શકે જ્ઞાનનો, ધ્યાનનો, તો તમામ કર્મો એને રહી શકવા માટે કોઈ શક્યતા નથી. અને એને અંતરમૂરસ શબ્દ વાપર્યો છે, એટલે ગાથામાં જોર આપે છે. જરા શું જોર આપે છે? નિર્મળ આત્માનું, નિર્મળ આત્મા તમામ પ્રકારના કર્મોથી રહિત, દોષથી રહિત, કલ્પનાથી રહિત, આશા આકાંક્ષાથી રહિત, કોઈ ઈચ્છા ન હોય, નિરીચ્છા, નિરીચ્છ બનીને, નિરીહ બનીને જ્યારે ધ્યાન કરવા બેસે, આ સ્થિતિ જે સમજાય છે કે ધ્યાન આપણે કરીએ છીએ અને કેમ લાભ નથી, એ કહે છે કે એવી હજુ નિર્મળ આત્મા સિવાય અનંત વિષયો આપણી પાસે પડ્યા હોય છે, અને એને કારણે જાણે અજાણે આપણું મન એની અંદર ખેંચાતું હોય છે અને સક્રિય હોય છે. અંતર મન સક્રિય હોય છે. કૃપાળુ દેવે અંતિમ સંદેશના પદની અંદર આ વાતને મૂકી કે મન સ્વરૂપ પણ જાય. મનનું સ્વરૂપ જ્યારે ન રહે, હેમચંદ્રાચાર્ય જે કહ્યું, અમનસ્ક અવસ્થા ઊભી થાય, મન રહે જ નહીં. પાંચ અભ્યંતર ઇન્દ્રિય છે, છતાં એનો કોઈ ઉપયોગ નહીં, સક્રિય થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય, ઇટ ઇઝ એઝ ગુડ એઝ ડેડ. એને લય શબ્દ છે. પહેલાં મનનો જય કરો, મનનો નિગ્રહ કરો, અને પછી મનનો લય કરો, કે મન અંદર હોવા છતાં એનો કોઈ વ્યાપાર છે નહીં. ઉન્મની અવસ્થા, મનથી પર, મનથી પર જ્યારે થયું ઉપયોગ, મનની અંદરથી ઉપયોગ ખસ્યો, એટલે નિર્મળ આત્મામાં ઉપયોગ સ્થિર થયો. આ નિર્મળ આત્માની તાકાત એવી છે, મૂળ જનરેટર સાથે જોડાઈ ગયો, ચૈતન્ય પુંજ સાથે એનો ઉપયોગ ઉપયોગમાં જોડાયો, ઉપયોગ ઉપયોગના સ્ત્રોતમાં જોડાયો. અહીંયા 97મી ગાથામાં કહે છે કે એક તો નિર્મળ આત્માનું ધ્યાન કર ને, બીજાનું તારે શું કામ છે, બાકીનું બધું પછી લક્ષ બરોબર લ્યો, બીજું શું કામ છે તારે. કેમ કે એ જો આ થઈ શકે તો કર્મોને ખપતા કેટલી વાર લાગે, અને બાકીના કર્મને ખપાવવા માટે આમ કરી તો આટલા કર્મો ખપે, આમ કરી તો આટલા કર્મો ખપે, એક સામાયિક કરી તો આટલા થાય, એક દેરાસર જઈ તો આટલા થાય, અને કર્મ કેટલા છે? અનંત છે. હવે ગેણા કર તું, તારે અનંતમાંથી આ બધા બાદ કર્યા કર, તોય કેટલા રહ્યા? અનંત. અનંતમાંથી માઇનસ અનંત બરાબર અનંત, આ ગણિત પહેલા પકડાય. અનંત માઇનસ અનંત બરાબર અનંત. હવે મારા આટલા કર્મો ખપશે ને, આટલા ખપશે ને, આ એક આમ કર લઉં તો આટલા ખપે ને, કયા અનંતમાંથી બાદ કર. ગણિત એમ કહે છે પરમાર્થનું કે અનંત માઇનસ અનંત બરાબર કાંઈ નહીં, ઝીરો. તો એને બદલે તું એમ કર કે આ કર્મને આટલા બાદ થાય, આટલા બાદ નહીં, આખી કર્મની રાશિ જ કર્મની ક્રોડ કહે છે, એને કોટી કર્મોની ક્રોડો ખપી જાય. શેનાથી? આત્મધ્યાન. કેવું આત્મધ્યાન? નિર્મળ આત્મધ્યાન. નિર્મળ આત્મધ્યાન એટલે આત્માનું સ્વરૂપ જેવું છે તેવું લક્ષમાં રાખવું, એમાં કાંઈ ઉમેરવું. એ પછી કે છે સહનન એટલે શરીરનો બાંધો મજબૂત, શરીરનું સંસ્થાન. એટલે પૂછે છે કે જો ધ્યાન કરવાથી મોક્ષ મળે છે તો આ વર્તમાનમાં મોક્ષ કેમ થતો નથી? 22મો પ્રશ્ન છે આ પ્રભાકર ભટ્ટનો. કેમ કે કહે છે કે અમે કરી જ છીએ, અમે આત્માનું જ કરી છે, અમે ક્યાં ક્યાં બીજાનું કરીએ છીએ. નિર્મળતા ચેતની આપણી હજી જોઈએ તેવી નથી. અને બીજું, જે શરીરથી ધ્યાન કરીએ છીએ એ શરીરનું બંધારણ કાચું છે, નબળું છે. સાઠીકડાના સમૂહ જેવું આપણું શરીરનું બંધારણ છે. ક્યારે કયું તૂટે, કયું ભાંગે કઈ કહેવાય? આવું શરીરનું નબળામાં નબળું બંધારણ છે. સ્ટ્રક્ચર જેને કહે ને, સ્ટ્રક્ચર, કોઈ મકાનનું સ્ટ્રક્ચર જેને કહે ને, કેવું હોય? ટેમ્પરરી મકાન બાંધ્યા હોય એનું સ્ટ્રક્ચર કેવું હોય? પછી ગાર માટીના હોય એનું સ્ટ્રક્ચર કેવું હોય? અને ટોટિંગ બાઇન્ડિંગ એલિમેન્ટ એવો સિમેન્ટ જેવો હોય એનું સ્ટ્રક્ચર કેવું હોય, જેમાં લોખંડના આધાર ઉપર ગણતરી થઈ હોય એ? તો જેમ એમ આપણા શરીરનું જે સ્ટ્રક્ચર છે એ આ કાળની અંદર કેવું છે? બહુ નબળું છે. વર્તમાનની અંદર આ જે પ્રથમ સંહનન, એટલે પહેલાં કાળના જીવોની પાસે જે શરીર હતું, સંસ્થાન હતું, શરીરની રચના હતી, એવી શરીરની રચના આ કાળના જીવોને પ્રાપ્ત નથી. આ કાળમાં પુદ્ગલ મજબૂત થયું અને ચૈતન્ય નબળું પડ્યું. મન ફેલાયની વાત નહીં. એવા મકાનો બને અત્યારે, એવા રસ્તાઓ બને, એવા પુલ બને, એવા ડેમ બને, આ બધું જોરદાર બન્યું, એનો ઉપયોગ કરનાર માણસ નબળામ નબળો થતો. આત્માને પ્રાપ્ત એવા સંહન શરીર બંધારણ, શરીરનું બંધારણ, એ શરીરનું બંધારણ પહેલાના કાળની અંદર પ્રથમ છ સંહનન આવે છે નામ પ્રકૃતિમાં, એમાં છઠ્ઠું સંહનન આપણું છે નબળામાં નબળું. એના સાંધા, એના હાડકા, એની જોડ, એની તડ, એ બધી બહુ જ તકલાદી છે. તો તકલાદી સ્ટ્રક્ચર ઉપર વજન કેટલું ઝીલે, એટલે એને ધ્યાન કરવામાં પણ, ધ્યાન તો શરીરથી થાય છે, આત્માથી કરે છે, પણ એનું માધ્યમ શું છે? શરીર છે. એ પણ નબળું હોવાને કારણે એટલા પ્રમાણમાં ઉત્કૃષ્ટ ધ્યાન વર્તમાનના જીવો કરી શકતા નથી, એમ આચાર્ય સમાધાન આપે છે કે ભાઈ એક કારણ એવું છે કે વર્તમાનના જીવો એનું સંવહનન, એટલે એની શરીરની સંરચના નબળી હોવાના કારણે એ આવું ઉત્કૃષ્ટ ધ્યાન કરી શકતા નથી. બાહુબલીનું ધ્યાન કેવું? બીજું બધું છોડી દઉં પણ 12 મહિના સુધી એ જ સ્થળે પહાડની જેમ પહાડ ઉભો એમ પોતે ઉભા રહ્યા. કેવળ જ્ઞાન નથી થયું. તો શરીરનું બંધારણ કેવું? પગે ખાલી ન ચડે. આપણે તો કલાક ઉભા રહી પછી પડી જાય હેઠળ તમર આવે. તો બાહુબલીજી 12 મહિના સુધી આવું ઘોર તપ એક પહાડની માફક ચેતન હોવા છતાં નિશ્ચેતનની જેમ ઉભા રહ્યા, શરીરની કોઈ હલનચલન નહીં. અનથનો પાઠ બોલાઈ ગયો હોય, એ અનથનો પાઠ આપણો ટકે કેટલો? આપણે તો 4 લોગસના કૌશગમાં ટકતો. એને 12 મહિના સુધી કોઈ હલનચલન નથી, શરીરની કોઈ ક્રિયા નથી, દેહના ધર્મો તો હોય ને એ બધા શાંત થઈ ગયા છે. આવું શરીર બળ જેને કહીએ, કાય બળ જેને કહીએ, એ અગાઉના જીવોની અંદર હતું, વર્તમાનની અંદર એવું બળ નથી. આ યોગ બળ કહેવાય. મન, વચન અને કાયા એ યોગ છે, એ યોગ બળ. અથવા 10 પ્રાણ છે, એમાંના આ 3 પ્રાણ છે, મનોબળ, વચનબળ, કાયબળ, એ પણ અત્યારે નથી. એ કહ્યું એટલે એને સમાધાન આપ્યું. આ તો ગુરુએ સિદ્ધાંત આપ્યો, શિષ્યએ પ્રશ્ન કર્યો. ગુરુએ સિદ્ધાંત શું આપ્યો કે તું એક નિર્મળ આત્માનું ધ્યાન કર, તારે બીજું કાંઈ કરવાની જરૂર, અને તું શું કામ કરસ એમ પ્રશ્ન કર્યો. કારણ કે તું એક જો ક્ષણ અંતર્મુહૂર્તનું કરીશ તો પણ તને મોક્ષ થશે. અને એક વિકલ્પના સમુદાયથી શું, કેમ કે પરમાત્માનું ધ્યાન કરનારાઓને એક ક્ષણમાં મોક્ષપદ મળે છે, આવું ગુરુએ કીધું. એટલે પ્રભાકર કે ગજબ કરી સાહેબ, અમે તો આ જ કરીએ છીએ રોજ રોજ. એનું પણ એની કાય સ્થિતિ હતી, મનસ્થિતિ નહોતી. નિર્મળ આત્માનું ધ્યાન નહોતું એનું, અહમયુક્ત હતું, કસાયુક્ત હતું. આ નિર્મળ કહે છે. આ આપણે તો બાહુબળ્યાને સમજાવ્યા, કાયબળ સમજાવવા કહ્યું. એની પાસે કાયબળ હતું પણ મન કસાયથી લીન હતું, લિપ્ત હતું, એટલે મુશ્કેલી પડી. પણ જેવું એને એ કહ્યું કે ના ખોટું, એને બેનનો બોધ મળ્યો બ્રાહ્મીનો, કે એ વીરા ગજેનો કેવળ હોય, આ ભાવથી મોક્ષ મળી ન શકે. તો એના એ તપ છે, 12 મહિના પૂરા થઈ ગયા છે તો કેવળ જ્ઞાન નથી થયું, પણ જેવો મનમાં બોધ થયો અને બોધથી આત્મા નિર્મળ થયો કે આ માન કસાય મારે ન હોય, અને પગ ઉપાડે છે એ ઉપાડેલો પગ મૂકે ત્યાર પહેલા કેવળ જ્ઞાન થયું ને. નિર્મળ આત્મ સ્વભાવને નિર્મળ કર્યો એટલે એની અંદર જે ક્લેશ સંક્લેશનો કાંટો હતો એ કાઢી નાખ્યો, શલ્ય કાઢી નાખ્યો. આ શલ્ય વિનાનું ધ્યાન, ધ્યાનમાંથી જ કેવળ જ્ઞાન નિપજ્યું. મન તો નિર્મળ થયું, જેવું મન નિર્મળ થયું પછી પગ ઉપાડ્યો, ત્યાં સુધી પગ ઉપાડે બીજો. માન કસાય હતો ત્યાં સુધી એ ભાવ આવતો નહોતો, પણ જેવું આત્મા જેનું ધ્યાન ચાલતું નિર્મળ થયો, માન કસાય હટ્યો, એ થાય છે. અહીંયા એ પ્રશ્ન પૂછે છે ત્યારે કહે છે કે એનું સમાધાન આપે છે કે વર્તમાનમાં ભાઈ આ તો છે નહીં, એ વાત તારી સાચી એમ. એટલે વર્તમાનની અંદર હવે શું કરવું, તો કે સંસારની લાંબી સ્થિતિ ઘટાડવા અર્થે વર્તમાનમાં ધર્મ ધ્યાનનું સેવન કરવું. હવે વાત આવે કે વર્તમાનમાં જ્યારે શરીરની આ સ્થિતિ સંભવિત નથી, ઉન્મની અવસ્થા પણ સંભવિત થતી નથી, કારણ કે ક્ષપક શ્રેણી પણ વર્તમાનમાં મંડાતી નથી. ઉપસમ શ્રેણી મંડાય, કોઈ પણ વાત આવે તો ત્યારે દબાવી દે. આખો વ્રત નિયમના આખો ક્રમ જ એવો કરે વ્રતનો. કૃપાળુદેવે કહ્યું કે લયું સ્વરૂપન વૃત્તિનું, જ્યારે વ્રત કરે છે ત્યારે આ વૃત્તિને મારે મૂળથી છેદન કરવી છે એ વાત નહીં. પર્યુષણ છે તો 8 દી આપણે ઉપવાસ કરી લઈ, ટેમ્પરરી જ વાત છે બધી. આજે આ ગુરુ મહારાજ આવ્યા છે તો આપણે આટલું તપ કરી લેશું દેખાડવા, એને ખબર પડે. એને વૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. તો શું થયું, ક્ષપક શ્રેણીમાં આ જીવ ક્યારે એકે કામ નથી કરતો. 24 નો નિયમ લેવો હોય તો કે હમણાં આજ 14 છે એટલે લઈશ, પછી નહીં. આ બધા ઉપસમ શ્રેણી કે આજનો દિવસ આપણે જરા કાબુ રાખશો, 14 છે એટલે જરા કાબુ રાખશો, આજે આ પર્વ છે એટલે જરા કાબુ રાખશો, આજે ઓડી છે એટલે હમણાં જરાક આ ધ્યાન રાખશો. ઉપસમ છે કે ક્ષપક છે, અને પછી પૂછે ક્ષપક શ્રેણીમાં કેમ જવાય, જીવ કેવી રીતે માંડે, કેવી રીતે માંડે એટલે જે કંઈ કરવું છે એ વૃત્તિના ઉન્મૂલન માટે હંમેશને માટે કરવું છે, કે આ વૃત્તિ એ બાધક છે મોક્ષપદમાં, માટે મારે આ વૃત્તિનો ક્ષય કરવો છે, એટલે મને આ નડે છે તો હું છોડું છું. પછી એને 14 છે, ઓડી છે, પર્યુષણ છે, એની એને કાંઈ સંબંધ. આ મારી વૃત્તિ નિર્બળ છે, આ વૃત્તિનું સ્વરૂપ મને પકડાયું છે, કે ભાઈ મારી આહાર સંગ્રહની અંદર આ મને બહુ નડે છે, માટે મારે હવે તપ એવું લેવું છે કે જિંદગીભર આ દર્દ કાઢવું છે. આને તો બહારગામ જવું છે અથવા ઘરે લગ્ન પ્રસંગ આવ્યા છે એટલે ડૉક્ટર બે ચાર ગોળી એવી આપી દો ને જ્યારે અઠવાડિયું ઓરખું જાય. એને સ્વસ્થ થવાની કામના નથી, એને શેની ઈચ્છા છે? અભરખો શેનો છે કે આ બધું હાણવા માણવાનું તો હું હઉં નહીં, હારે હારે કુદાકૂદ કર્યા કરું, ખાવું પીવું મજા આવે જરા મને, પછી વાંધો નહીં, પછી ઇન્જેક્શન જોશે તો. ખ્યાલ આવે છે આ જીવની અવડચંડાઈનો? એટલે તમામ પ્રકારના વ્રત જપ નિયમ આ બધા સેના આધાર પર કરે છે, ઉપસમ શ્રેણીના, કે ચાર દી શાંતિ રહીએ ને, હમણાં દીકરી ઘરે આવી છે, બે દી જરા શાંતિ રહીએ ને ટાળવો, પછી માથું દુખવું ભલે દુખે, પછી હું વાંધો નહીં, હું તો પગ જલ્દી બે રીત પછી શું બોલાબોલ મહિના છીએ. વ્યવહારમાં બરાબર છે, કારણ કે વ્યવહારમાં એ પ્રસંગને નિપટાવવો છે. અહીંયા નિપટાવવો છે કે મોક્ષ લેવો છે? ઉષ્માબેન, ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી, એટલે આપણું તમામ જે આરાધના ચાલે છે, એટલે એ કહ્યું છે કે વર્તમાનમાં આવી આવી શ્રેણી પણ નથી, ઉપસમે નથી અને ક્ષપકે નથી. શ્રેણી માંડી શકતો નથી જીવ, શ્રેણી એટલે સાતત્ય. અને આપણું ઉપસમ કેવું છે? શું કામ નથી ઉપસમ શ્રેણી? સમય બાધિત છે, મારો આ દોષ છે, અભક્ષ્ય આહાર એ મારો દોષ છે, તો એને મૂળથી કાઢવાનો છે. ઉપસમ શ્રેણી વાળો શું નક્કી કરશે કે આ દિવસો મને કરું? અભક્ષ્ય છે એ પાછું માને, અભક્ષ્ય છે એ માને, પણ કેટલા દિવસ? તો એ ઉપસમ શ્રેણી પણ નથી, સતત છોડવાનો છે. અને ક્ષપક શ્રેણી આખી વાત જુદી છે, એ પણ વર્તમાનની અંદર નથી. આવું મન નબળું છે, શરીર નબળું છે એમ નહીં, આ સંહન નબળું છે એટલે માત્ર શરીરનું બંધારણ એટલે બાહ્ય ઇન્દ્રિય નબળી છે એમ નહીં, આભ્યંતર ઇન્દ્રિય રૂપ મન એ પણ નબળું છે કે સાહેબ અમારી ઉપસમ શ્રેણી પણ શક્ય નથી અને ક્ષપક શ્રેણી પણ મંડાતી નથી. સંસારની લાંબી સ્થિતિ ઘટાડવા અર્થે ગુરુદેવ સમાધાન આપે છે કે ભાઈ ગાથા તો 97મી જ છે, પણ 97મી ગાથા અનુસાર એવું પ્રબળ સમર્થ ધ્યાન તારાથી ન થાય, એ ધ્યાન શુક્લ ધ્યાનની શ્રેણીનું ધ્યાન છે, એ તારાથી ન થાય તો ધર્મ ધ્યાન કરજે. એ તો જવાબ લેવો બરોબર કીધું છે. તો વર્તમાનમાં ધર્મ ધ્યાનનું સેવન કરવું જેથી પરંપરાએ મોક્ષ મળે. ઓલું ધ્યાનથી મોક્ષ મળે એ અનંતર થયું, અંતર મુહૂર્તમાં, એ અનંતર એટલે એનું તાત્કાલિક પરિણામ. તમે ઔષધ લ્યો અને રોગ ગાયબ, એમ એને અનંતર પરિણામ કહે. અને પરંપર એટલે તમે આજે લ્યો, ધીરે 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 12 મહિને તમારું આ દર્દ મટી જશે, એ પરંપરાએ. સાધનાના ફળ બે પ્રકારના, અનંતર અને પરંપર. જો ઉત્કૃષ્ટ ભાવથી થાય, શ્રેણીથી થાય, ક્ષપક શ્રેણીથી થાય, તો એ ક્ષાયિક ભાવથી થાય તો અનંતર પરિણામ મળે, નહીં તો પરંપરાએ તમને પરિણામ મળે. પરંપરાએ મોક્ષ પણ મળી શકે ધર્મ ધ્યાનના સેવનથી, અને મોક્ષ નહીં મળે તો શુક્લ ધ્યાન ભવિષ્યમાં થઈ શકે એવા સાધનો, એવી સામગ્રી જીવને સેનાથી મળે? ધર્મ ધ્યાનથી મળે. કૃપાળુદેવે કયા પત્રમાં કહ્યું છે? 131માં પછખાણ અને દુપછખાણ, કે બધા પછખાણથી કંઈ ન થાય તો પુણ્ય સામગ્રી મળે, ઉત્કૃષ્ટ યોગ મળે, ઉત્કૃષ્ટ એવા શરીરના બંધારણ મળે કે જેથી કરીને ભવિષ્યમાં આજે જે સાધના કરવામાં આપણી સામગ્રીની ઉણપ છે એ ઉણપ પૂરી થઈ જાય. તો ધર્મ ધ્યાન કરવાથી હે પ્રભુ મને એવા યોગ પ્રાપ્ત થાય કે જે તપ મારાથી આજે થતું નથી, જે વ્રત મારાથી થતું નથી, જે ધ્યાન મારાથી થતું નથી, એનું કારણ જે કંઈ અમારા સંહનના મન વચન કાયાના નબળા યોગો છે એ મને તું સમર્થ યોગ આપજે. ભલે દેહ ધારણ કરવો પડે પણ દેહ એવો આપજે કે દેહ જેથી હું મોક્ષની સાધના કરી શકું. આજે એવો દેહ છે કે હું પરમાર્થનું કંઈ કામ કરી શકતો નથી એવો મારો નબળો દેહ છે. ક્યારેક ઈચ્છા હશે એટલે ઉત્તરાધીન સૂત્રની અંદર ભગવાન મહાવીરે પહેલેથી કહ્યું કે ઇન્દ્રિયો નિર્બળ બને અને વ્યાધિઓથી શરીર ઘેરાઈ જાય ત્યાર પહેલાં હે જીવ તું પરમાર્થની સાધના કરી લે, ધર્મ કરી લે, પછી નહીં થાય. આ તો હજી નક્કી કરે કે 5 વર્ષ સુધી ફેક્ટરી જવાશે, વાંધો નથી, હજી આટલો ધંધો તો થશે, પછી કરશું આપણે. પછી તો નક્કી જ કર્યું છે તમારી આગળ આવે ને દેવું જ, પણ અમે જ નહીં ભાઈ. ભલું પૂછો, આ તો બધાની કોઈની વાત કંઈ કહેવા જેવી નથી. પછી અમારે આમ કરવું છે, પછી આમ કરવું છે, કેદી કરવું છે તમને નથી કહેતો. હાવ નિવરા બેઠા છીએ, હાવ નિવૃત્ત બેઠા છીએ, કાંઈ નથી, પાણા ભાંગી છે, વાતોના ચાપડા મારી છે, પણ જ્યાં વાત આવે કંઈ સત્સંગની સાધનાની આરાધનાની તો એ કે પછી કરશું. હા બરાબર છે, એ કોન્ફિડન્સ છે કે મિથ્યા અભિમાન છે એ શું કહેવું, એનો આધાર શું? તારા કોન્ફિડન્સનો આધાર તો હોવો જોઈએ ને. હું જ્યારે કોઈ પણ પ્રકારનો ડૉક્ટર કોન્ફિડન્સથી કહે ત્યારે એને જ્ઞાનનો આધાર છે, વકીલ કોન્ફિડન્સથી કહે ત્યારે એને અભ્યાસનો આધાર છે, તું બોલે છેનો શેનો આધાર છે કે હું પછી કરીશ? અજ્ઞાનનો આધાર છે, એને કોન્ફિડન્સ ન કહેવાય, અજ્ઞાનનો આધાર નથી. એટલે ઉદાહરણો તો આવ્યા કરે. યુધિષ્ઠિર એમ કે કાલે આવજે દાન કરીશ, તો લો ભીમ ડંકા વગાડે કે તમે કાળને જીતી લીધો, ગજબ કરી પ્રભુ, હવે તમારે દાન કરવાની ક્યાં જરૂર હતી? તમારે દાન શું કામ કરવું છે? તમે તો કાળ જેવી થઈ ગયા. આપણી અવસ્થા આવી બધી છે. ઉપસમ શ્રેણી પણ માંડી શકાતી નથી, ક્ષપક શ્રેણી તો ક્યાંય દૂર રહી જાય છે, પણ ધર્મ ધ્યાન કર એના પરિણામમાં તને આવી શ્રેણી માંડી શકાય, એવા ભવ પ્રાપ્ત થાય, એવો દેહ પ્રાપ્ત થાય, એવા યોગ પ્રાપ્ત થાય કે જેથી કરીને તારી આજની સ્થિતિ નિર્બળતાની છે એ તને એમ થાય કે હું વિવશ છું, નિદ્રા કરી લઉં, એ તારી વ્યવસ્થા ટળે એટલું તો કર. જેમ ઘણા એમ કે આપણી પાસે પૈસા નથી, નિત્ર આખા ગામને જમાડી દે. ભાવ તો એવો આવે છે, સંઘ જમણ કરીએ ને કોઈ ભૂખો ન રહીએ. આ હા, મારું ચાલે તો હું તો આ બધું કરી દઉં, તારું ચાલતું નથી કાંઈ વાંધો નહીં, પણ તારું ચાલે એવું તો કંઈક કર. જીવ કેટલો છેતરાય છે, કેટલો છેતરાય છે. આ ઉપસમ અને ક્ષપકની અંદર, ઉપસમમાં પણ એક ટેમ્પરરી કામ ચલાવ, પોતાની પ્રતિષ્ઠા અહમ જાળવવા સિવાય કંઈ કરતો, આત્મકલ્યાણ અર્થે કંઈ નથી કરતો, કેમ કે આત્મા નિત્ય છે, તો એને લગતી જે આરાધના હોય એનું સ્વરૂપ કેવું હોય? નિત્ય હોય, એમાં ટેમ્પરરી હોય? તો કામ ચલાવ કોઈ વસ્તુને દબાવી દે અને બહુ સરસ મજાનું કરે કે પર્યુષણ બહુ સારા કર્યા આપણે, ઉપસમ શ્રેણી થઈ ન. શું થાય? ગ્રહ્યું વ્રત અભિમાન, પરમાર્થ નો ગ્રહણ થયો, અભિમાન ગ્રહણ થઈ ગયું. આ કરવાથી કંઈ ને કંઈ થઈ ગયું, એટલે ગણતરી વધી ગઈ. તમને ખબર છે મેં કેટલા તપ કર્યા છે, મેં કેટલી યાત્રા કરી છે, મેં કેટલા દાન કર્યા છે, તમને ખબર છે? એ બધું ગણતરીમાં આવી ગયું. કઈ શ્રેણી આવી? તો આ વાત કરે છે કે ધર્મ ધ્યાન કર. ધર્મ ધ્યાન પણ પ્રમાણિકતા પૂર્વક ધર્મ ધ્યાનના પાઠ મોક્ષ માળામાં આપ્યા છે. આ કાળના જીવો મોક્ષ માટે જે સાધન કરી શકે એને લગતા તત્વજ્ઞાન અને વ્યવહાર બંનેના પાઠો મોક્ષ માળાના પાઠમાં છે. પાઠ 73, 74, 75 એ ધર્મ ધ્યાનના પ્રકાર 4 આલંબન, 4 વિચય આ બધા આપ્યા છે. એ બધો અત્યારે વિષય નથી. મોક્ષ માળાની અંદર ધર્મ ધ્યાનનું સ્વરૂપ જોવું, વાંચવું, આચરવું. ધર્મ ધ્યાન એવું છે કે આ કાળના જીવો પ્રમાણિકપણે જો ઈચ્છે તો કરી શકે, આચરી શકે. અને એનું પરિણામ શું છે તો કે શુક્લ ધ્યાન કરવા માટેની યોગ્ય સામગ્રી જીવને મળશે. માટે ધર્મ ધ્યાન જીવને મહાન ઉપકારી છે. શુક્લ ધ્યાન વિના મોક્ષ ન થાય બધી વાત સાચી, પણ આજે શુક્લ ધ્યાન થઈ શકતું એનું કારણની અંદર કે આપણે એવું કોઈ બળ, યોગ બળ, પ્રાણબળ આપણી પાસે નથી. કંઈ વાંધો નહીં. ધર્મ ધ્યાન એવું છે આ કાળના જીવો પણ આદરી શકે, આચરી શકે એવું છે. તો એ કર એનું શું લાભ થાય સાહેબ? તો કે એ શુક્લ ધ્યાન આરાધી શકશે, એવી એને સામગ્રી મળશે. અને શુક્લ ધ્યાનની જો આરાધના કરશે તો એનું ફળ મોક્ષ છે. મોક્ષ ધર્મ ધ્યાનમાં પરંપરાએ મોક્ષ થયો, શુક્લ ધ્યાન જ્યારે થશે ત્યારે અનંતર મોક્ષ થઈ જશે, તાત્કાલિક શીઘ્ર. અને 98મી ગાથામાં શું કહે છે? આ 97મી જે કીધી હતી એના જવાબમાં કહે છે, એનું અનુસંધાન છે. એ કહે છે, શું કહે છે પુનિતાબેન 98માં? જો નિર્મળ આત્મધ્યાન એ પોતાના મનમાં નથી, લક્ષ્ય નિર્મળ આત્માનું નથી, સહજાત્મ સ્વરૂપનું નથી, તો કે છે આ બધા શાસ્ત્ર પુરાણો અને તપની વિધિઓ બધી એ શું કરી શકે? એ મોક્ષ આપી શકે? પ્રશ્ન કર્યો છે. આત્માના અભાવમાં સાધનાની કોઈ પણ વિધિ મોક્ષનું ફળ આપી શકે? તો નાનો એવો એક ચોવિયાર કરવો હોય કે નૌકારસીનું પછખાણ હોય, પણ એમાં પણ આત્મકલ્યાણ એ લક્ષ્ય પ્રમુખ રહેવું જોઈએ. જો લૌકિક લક્ષ આવી જાય તો એટલું નબળું થઈ જાય એ વ્રત, એટલું એનું પરિણામ નહીં મળે તને. અને પછી જેને ક્ષાયિક સંકેત પ્રાપ્ત થયું છે, જે ક્ષાયિક દશામાં જે જીવો આવી ગયા છે, ઉપશમને વટાવી ગયા, ક્ષયોપશમને વટાવી ગયા અને ક્ષાયિકમાં પ્રવેશ કર્યો, એને શું કરવાનું છે? એને કોઈ આચાર કરવાના રહેતા સ્વયં છે. વ્રત નહીં, પછખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણીક ઠાણંગ. ઠાણંગ સૂત્ર વાંચો, એમાં લખ્યું છે કે આ શ્રેણીક એ પહેલા તીર્થંકર થશે આવતી 24મીમાં પદ્મનાભ નામે, જેને એકેય વ્રત નથી, એકેય પચકાણ નથી, એને કોઈ વસ્તુનો ત્યાગ નથી. રાજાધિરાજ છે, 6 ખંડનો અધિપતિ છે. સાહેબ કેવી રીતે? શું કામ? ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત કરે, ભાવથી એ કોઈ જગ્યાએ ક્યાંય જોડાયેલો, જગતના એક પણ પૂતગલ પરમાણુ સાથે અધિપતિ 6 ખંડનો હોવા છતાં એક તણખલા સાથે પણ એને મમત્વ. અને કાંઈ નથી આપણી પાસે, છૂછા જેવો વૈભવ છે, સકોરા જેવો. તો એ મમત્વ તો આંટી દે એવું છે. ઉપમિતિ ભવ પ્રપંચાની અંદર સિદ્ધર્ષિ ગણી આ વાતને મૂકે છે. એ ચક્રવર્તી નિર્લેપ છે અને ઓલો દરિદ્ર છે, એ હાથમાં સકોરું છે, એની અંદર એટલો એટેચ છે, કે જાણી છ ખંડની ધરતી સાથે કોઈ એટેચ હોય એટલો એટેચ એને પોતાના ભિક્ષાપાત્ર સાથે છે, ગાભા સાથે છે, ગોદડી સાથે છે. એ જો કંઈ ગોદડીને કંઈ કરે તો મારવા દડખું કરી નાખે. મનની સ્થિતિ કેવી છે? આ ધર્મ ધ્યાનથી આપ સુધારવાનો છે. આ કાળના જીવોએ કરવાનું. એટલે 98માં કહે છે કે અમે તને જે વાત કરી કે શું કામ બીજું ન કરવું ધર્મ ધ્યાન વગેરે, તો કે એટલા માટે કે જો નિર્મળ આત્મા મનમાં વસ્યો નથી તો આ શાસ્ત્ર પુરાણ અને તપ વિધિઓ બધી જે છે એ જીવને મોક્ષ આપી શકશે? ન જ આપી શકે. કારણ કે એ શક્તિ એનામાં ખરી, શાસ્ત્રમાં એ શક્તિ ખરી. શાસ્ત્ર દિશા સૂચન કરી શકે, સાથે ચાલી શકે નહીં, માર્ગ બતાવી શકે, પણ એ માર્ગમાં ચાલવા માટે તો સાધકે સ્વયં ચાલવું પડે છે. શાસ્ત્રો હજાર નહીં બતાવે, યુક્તિઓ બતાવે, બધા જ પ્રકારની શંકાનું સમાધાન પણ બતાવે, એવા પ્રબળ શાસ્ત્રો છે, સમર્થ છે, પણ છતાં જીવના પુરુષાર્થમાં એક ડગલું શાસ્ત્ર ચાલી શકે નહીં. તો શાસ્ત્રની મહાનતા છે કે શાસ્ત્ર એ મુમુક્ષુઓ માટે, સાધક માટે ચક્ષુ છે, ચક્ષુ છે. સાહેબ ચક્ષુ નહોતા ત્યાં સુધી હું ચાલતો હતો પણ મને દિશાનું ભાન નહોતું, એટલે દોડતો હતો તો ક્યાંય પહોંચતો નહોતો. હવે શાસ્ત્રના ચક્ષુ મળ્યા તો દિશાનું ભાન થતા થોડું ચાલીશ તો પણ જે દિશામાં જવું છે ત્યાં જવું, આજ નહીં તો કાલ પહોંચીશ. તો શાસ્ત્ર ચક્ષુ છે, શાસ્ત્ર પગ નથી, શાસ્ત્ર સાધકની આંખ છે. ગુરુને ચક્ષુ કીધા છે, ગુરુ દ્રષ્ટિ આપે છે. ગુરુ શક્તિ નો આપે. આપણે 18 ગાડા આળસ આપણામાં હોય, પ્રમાદ હોય, પથારીમાંથી ઊભા જ ન થવું હોય તો ગમે તેવો સમર્થ ગુરુ હોય તો બીજું શું કરે? એ અજ્ઞાન દૂર કરે. અજ્ઞાનો તિમિરાંધાનામ જ્ઞાનામ જલ સરાપે. ચક્ષુર ઉન્મિલિતમ યેનો, હે ગુરુ તમે મારા ચક્ષુ ઉઘાડ્યા પણ તારા પગ કોણ દોડાવશે? સ્વયં પુરુષાર્થ. પુરુષાર્થ પોતાનો છે, દ્રષ્ટિ સત્પુરુષોની છે, કૃપા સત્પુરુષોની છે, પણ સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ આપે, ખ્યાલ આપે, બુદ્ધિ આપે, પુરુષાર્થ નો આપે. પુરુષાર્થ અહીંયા આવે છે. આપણી દ્રષ્ટિ નબળી છે, દૂષિત છે, કષાય ભાવથી, સંઘભાવથી, પૂર્વના સંસ્કારથી, અજ્ઞાનથી, મિથ્યાત્મના રોગથી આપણી આંખમાં રોગ થયો છે. જેને કંઈ કમળો હોય પીળું દેખે, એમ આપણે આ સંસારને સુખમય જોઈએ છીએ, છે દુઃખમય. પદાર્થમાં સુખ જોઈએ છીએ, આપી શકે એમ નથી. પદાર્થનું સ્વરૂપ અનિત્ય છે અને આ નિત્ય આત્મા નિત્ય છે. જેને સુખ જોઈએ છે તે નિત્ય છે અને જેમાંથી સુખ મેળવવું છે એ અનિત્ય છે. આ કોઈની મેળ પડે જ નહીં. નિત્ય અને સામે સાધન જો અનિત્ય હોય તો મેળ ન પડે. જેમાંથી સુખ મેળવવું છે એ પણ નિત્ય હોવું જોઈએ, તો જ એ પદાર્થમાંથી તમને સુખ મળ્યા કરે. પંખાનું સુખ છે તો ઇલેક્ટ્રિસિટી ચાલુ રહેવી જોઈએ. પંખો માત્ર જરૂરી એકલો નથી, પાવર. તો પંખો સુખ આપે ક્યાં સુધી? વીજળી છે ત્યાં સુધી. તો પદાર્થ ક્યાં સુધી સુખ આપે? એના ગુણો છે તો, પણ એના ગુણો નિત્ય નથી. ચા છે, સરસ મજાની સુખ આપે, પણ અડધો કલાક તે બરાવીને ટેબલ ઉપર પડી છે અને આ ચાપું વાંચવામાંથી નવરો થયો ને ત્યારે આવતો નથી, અને આવ્યા પછી કે ભાઈ ચામાં સુખ મજા ન આવે. મજા ક્યાંથી આવે? આવે
ગરમ કરી આવો ફરીથી, કાં નવી કરો અને ફરીથી ગરમ કરે એ કરી પછી બીજી વાર કરો, પણ એની પહેલાં જેવી ગયું ભાઈ બીજું શું થાય. જીવને વ્યવહારના સિદ્ધાંતો જેટલા સમજાય છે એટલા પરમાર્થના પકડાતા નથી. સમજાવવાની પછી વાત કરીશું, પકડાતા જ નથી. કાંતિભાઈ કેવી મુશ્કેલી છે. એટલે કે છે કે ભાઈ આ બધા શાસ્ત્રો પુરાણ અને તપશ્ચર્યા એ શું મોક્ષ આપી શકે? જોકે એને આચાર્યએ જ જવાબ આપ્યો, ન જ આપી શકે. કૃપાળુ દેવે કેટલું સરસ કહ્યું, નહીં ગ્રંથમાં જ્ઞાન ભાગ્ય. અને આ ગ્રંથો જ્ઞાનના જ છે, પણ ભલેન્દ્રિયા જ્ઞાનના. તને જો જ્ઞાન ન હોય, તારી દ્રષ્ટિમાં જો જ્ઞાન ન હોય, તને જ્ઞાનની દ્રષ્ટિ ન હોય, તો ગ્રંથમાંથી જ્ઞાન મળે ખરું? ન મળે. તને જ્ઞાની ઉપર દ્રષ્ટિ નથી. જ્ઞાન જ્ઞાની માં કળો, તને જ્ઞાની ઓળખાતા નથી. કે કેવો જબરજસ્ત ચૈતન્ય છે જુઓ તો ખરા. સંગમાં હોવા છતાં સંગથી પર, અલિપ્ત, અપ્રભાવિત, આવું વ્યક્તિત્વ દેહ છતાં જેની દશા વર્તે તે જ્ઞાની. આ જ્ઞાની તો આ જ્ઞાનીનું ઓળખાણ આ છે કે સંગમાં હોવા છતાં સંગથી અપ્રભાવિત, એક પણ પ્રકારનો એને કોઈ પણ પ્રકારના સંગનો પ્રભાવ એના ચૈતન્ય ઉપર છે. આવું પરિશુદ્ધ ચૈતન્ય, એમાં જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાનીમાં કરો, જ્ઞાની ઉપર દ્રષ્ટિ નથી તો ગ્રંથ જ્ઞાન આપી શકે? શાસ્ત્રો શું કરશે? એમ બધી ક્રિયાઓને વિધિ છે, પુરાણ તપ અને વિધિ, આ બધું શું કરશે જો તને નિર્મળ આત્મ તારા મનમાં વસ્યો નથી? પહેલી લગ્ની મારી શાસ્ત્ર સાથે કે મારા આત્મા સાથે? આત્મા સાથે. મારે આત્મકલ્યાણ કરવું છે, પહેલી જિજ્ઞાસા આત્માની કે જુદા જુદા ગ્રંથ શોધવાની, ગુરુ શોધવાની, વિધિ શોધવાની? અરે આત્માનું ભાન નથી ને, વિધિ શોધ્યા કર, આ કર, આ તપ કરું, આ તપ કરવાથી આમ થાય, એટલે પછી ગણિત હાથમાં આવે કે આટલા તપ કરવાથી આટલું આયુષ્ય, 33 પલ્લીઓ પગનું ઘટાડે, આ 10નું ઘટાડે, આ 2નું ઘટાડે, આ આટલા કર્મ ઘટાડે, આ આટલા ઘટાડે, કર ગણિત અને કર્યા કર એક પછી એક બધા સાધન હાથમાં લઈને, આયુષ્ય કેટલું અને આ સામે હિસાબ કેટલો? એટલે અનંતનો હિસાબ લઈને બેઠો છે ને, હો વરણ પૂરું આયુષ્ય નથી, આયુમાં હો પૂરા થાય એમ નથી. અને ગણતરી કઈ લીધી છે? કર્મોની, પલ્યોપમની ને સાગરોપમની, નાનાથી આ થાય ને આનાથી આ થાય ને આમ કરીશ ને તેમ કરીશ ને, આવું પાટે ઉપર બેઠા બેઠા એવું સમજાય વગર ને લો નેટ પર નોટપેન લઈને જાય. તમે અમારા પ્રવચનમાં નોટબુક લઈને આવજો, લખજો, કોઈ દી કોઈ કાળે હિસાબ પૂરો થશે. કરાવનારનો નહીં થાય. અને આ કોક એમ કે સાહેબ મારો દાખલો મળતો ને તમે જુઓ તો કે જે મને નથી મળ્યો. હા, અને પરીક્ષામાં 98 માર્ક આવે અને પછી પછી બહુમાન કરે, જ્ઞાન રત્ન થયો. કોઈ વાત ક્યાંય પકડાતી નથી. જુઓ આ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ એક વાર જીવમાં આવે તો બધા સાધન એના અનુચર બની જશે. એક તારો નમસ્કાર પણ કોઈ સત્પુરુષને કર્યો, પરમાત્માને કર્યો, જીનાલયને કર્યો, અરે તું ગયો નહીં પણ એક તારા સ્વપ્નની અંદર પણ તને કોઈ તીર્થ સ્થાન દેખાયું નહીં, તે ભાવપૂર્વક નમસ્કાર કર્યા, એ પણ તારા અનંત કર્મો ખપાવી દેશે. જ્યાં આત્મા અંદર બેઠો છે, શુદ્ધ ભાવ અંદર બેઠો છે, આત્મા કલ્યાણની ઝંખના અંદર બેઠી છે. કૃપાળુ દેવે કીધું છે, અનંતનું પરિભ્રમણ કરવા છતાં જીવને માર્ગ કેમ મળ્યો નહીં, એની નિવૃત્તિ કેમ થઈ નહીં, એનું શું કારણ? તો કે એને માટે જોર્યો નથી. એને કદી એની ઝૂરણા, એને એનો ઝુરાપો નથી. એને ઝુરાપો જગતના પદાર્થો મળ્યા કે ન મળ્યા અને ક્યારે મળશે, હવે આપણી સ્થિતિ હારી કેદી થશે, એને ઝુરણા છે તો લૌકિકની છે, અહિકની છે, સંઘની છે, સંબંધની છે, સંયોગની છે. એને આત્માની ઝુરણા શરીરની છે કે મારું શરીર ક્યારે સ્વસ્થ થશે, પણ મારો આત્મા જ ક્યારેક સ્વસ્થ થશે એની ઝુરણા જરાય નથી. એની ચિંતા પણ, એની કાળજી પણ નથી. એનું ઔષધ પણ એ લેતો તો થાય જ ને, પણ નિર્મળ મન તો થાય જ ને. કૃપાળુ દેવે મોક્ષમાળાના પાઠમાં લખ્યું છે કે પ્રતિક્રમણ કરો, આત્માની શુદ્ધિ થશે, મનની મલિનતા ખસે છે, કર્મોની મલિનતા તેથી ખસે છે, ખસતી જાય છે. તો જો આ ઔષધ લઈએ તો ખસે નહીં, મલિનતા ખસતી જાય. મારે ખસેડવા છે. એટલે અહીંયા 98મી ગાથામાં એનો જવાબ આપ્યો છે કે ભાઈ, અમે તને આત્માની વાત એટલા માટે કીધી કે બીજાનું શું કામ, તો કે જો એક નિર્મળ આત્મા નહીં હોય તો આ શાસ્ત્ર પુરાણને તપ વિધિ કરશે શું? એ પૂરક છે, એનો નિષેધ નથી. પાછી સમજણની અંદર ક્યાંય એકાંત પકડવાનું થાય નહીં એ લક્ષ્ય રાખવું. કારણ કે દિશા દેખાડશે, મારા પગ છે એને ગતિ જોઈએ છે, પણ ગતિ સાથે દિશા પણ જોઈએ છે, અને દિશા મને શાસ્ત્ર બતાવશે, સદગુરુ બતાવશે. એ બતાવશે એટલે એમાં મારો થોડો પણ પુરુષાર્થ હશે, એક ડગલું હશે તો પણ હું, આપણે જેમ કહે ને કે આ અહીંથી જઈએ તો કે અમદાવાદ કેટલું દૂર, તો કે 220, પણ 1 કિલોમીટર પહોંચાતો એટલું, તો કે અમદાવાદ કેટલું, તો કે 219. સાચી દિશામાં ગાડી હાલે તો માઇલસ્ટોનમાં શું આવે, આપણું લક્ષ્ય છે એનામાં 1 કિલોમીટર ઘટતા જાય કે વધતા જાય. કુવાડવા પહોંચીએ તો આપણને એમ થાય કે 19 ઘટી ગયા. આગળ જેમ 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 ચોટીલા જઈ 50 ઓછા થયા, પણ ઓછા થાય ને, જેટલા ડગલા માંડા એટલા ઓછા થાય. હા, પણ ગાડી શરૂ કરી દીધી કચ્છના રસ્તે, પછી અમદાવાદના કિલોમીટર વધતા જાય કે ઘટતા જાય. જવું છે આમ અને દોડે છે આમ. આ શાસ્ત્ર દિશા આપે, સદગુરુ દિશા આપે કે શું કરશે. જો તને આત્મકલ્યાણનો લક્ષ્ય નથી, તારો ટાર્ગેટ છે એની દિશા કઈ, મારે આત્મકલ્યાણ કરવું છે, પણ કઈ દિશામાં તું દોડીશ, કઈ દિશામાં તારે કલ્યાણ કરવું છે, કઈ દિશામાં, શાસ્ત્રો બતાવશે કે સંસારના વિષય ભોગ એ સંસ્કારી દિશા નથી, ભોગ નહીં પણ ત્યાગ, ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. હે ભાઈ, તું ભોગથી નિવર્ત, એ મુક્તિની દિશા નથી, એ બંધની દિશા છે. અને બંધની દિશા છે એ નિર્જરાની દિશા નથી, અને બંધમાંથી તારે નિર્જરામાં જવું હોય તો વચ્ચે સંવર કરવો પડે. એટલે બંધને કરનારા સાધનોને અટકાવવા પડે. તો હવે જે છે એની હારે નિવેડો કરવો છે નિર્જરાનો. પછી તો એકવાર સંવર કર્યા પછી નિર્જરા થાય, પણ સંવર ન થાય ને આશરોનો ધોધ ચાલુ રહે અને નિર્જરાનું બળ ઓછું હોય તો આવક વધારે અને જાવક ઓછી. 100% આવક અને 10% જાવક, સાચી નિર્જરા હોય તો કેદી પાર પડે, કેમ કે એક એક કલાકે 90 વધે કે ઘટે, 10 ઓછા થાય પણ 90. આવો ઘાટ આપણો થઈ ગયો છે. એટલે કહે છે કે ભાઈ, જેને પોતાના મનમાં નિશ્ચયથી નિર્મળ પવિત્ર આત્મા નિવાસ નથી કરતો, તે જીવને શાસ્ત્ર પુરાણ તપશ્ચર્યા આદિ શું મોક્ષ આપી શકે? માટે પહેલા પોતે પોતાને ચિંતવો, આત્મસ્વરૂપ ચિંતવો, આત્મસ્વરૂપ ચિંતીને એને આ મુક્તિની ચિંતા કરવી. એ આત્માને ઓળખ્યા વિના આત્મસ્વરૂપનું ચિંતવન થઈ શકે, આત્માને ઓળખ્યા વિના. પેલું ભજન છે ને દેશી ગામડામાં ગાય, આત્માને ઓળખા વિના રે લક્ષ 84ના ફેરા નહીં ચડે. તું દોડને ગમે એટલું, પણ આત્માને ઓળખા વિના. ભવની ચોરાસી નહીં ભાંગે રે, આત્માને વળખાવી ના રે. સાદી સાદી વાતમાં જ્ઞાનીઓએ પોતાનો અનુભવ આપ્યો છે. અહીંયા પણ એ કહે છે કે શુદ્ધાત્માની ભાવના રાખીને સાધનો કર્યા હોય તો બધા સહકારી થશે, નહીં તો મિથ્યાત્વ અને કસાઈ જો ચાલુ હશે તો આ સાધનો કરે છે એ પણ પાપ કરાવી શકે. એ પાપના પણ, પાપ બંધના પણ કારણ બને. શું બને પાપ બંધના કારણ? સાધનો. કયા? ધર્મના. ક્યારે? જો શુદ્ધ આત્માની ભાવના રાખી ન હોય તો. તો એ પાપ બંધ બને. ઉદાહરણ આપ્યું છે, એક વિદ્યાનું વાદક નામક દસમું પૂર્વજ, એમાં એટલી બધી લબ્ધિ જીવને પ્રાપ્ત થાય છે, ભણે છે પૂર્વને, પૂર્વની અંદર આ લબ્ધિ પ્રાપ્ત થાય છે, પણ આત્મકલ્યાણ ચૂકી જાય જો તો શું થાય? તો કે ભ્રષ્ટ થઈ જાય. ભ્રષ્ટ થઈ જાય સ્થૂલ ભદ્રજી, લબ્ધિમાં કઈ સિંહ બની ગયા. પોતાની બહેનોને પોતાના વિદ્યાનો પ્રભાવ દેખાડવા માટે કે માં સતી જો સાધ્વીજીઓ દર્શન કરવા આવે છે, લબ્ધિના પ્રભાવમાં આવી ગયો એટલે આ ગૌણ થઈ ગયો. પ્રશ્ન એ છે કે લબ્ધિના પ્રભાવમાં ન આવો. તમારી પાસે બધું, તમે સરસ રીતે ચાલ્યા જતા હો, સરસ સાધના ચાલે છે, પણ કોઈક બીજા પ્રભાવમાં આવી જાવ તો શું થાવ? કે તમે તમારું સાધન જે છે એ, એટલે આપણે ત્યાં એક કહેવત બહુ સરસ છે કે પારકાના મેલ જોઈને આપણા ઝૂંપડા. આપણી નાની મોટી સાધના ચાલતી હોય, ઉપકારી હોય, શાંતિવારી હોય, અને ક્યાંક મોટું જોવાય, હા જબરજસ્ત પતી ગયું, ગયો એ કામથી, હવે આ પ્રભાવમાં આવી ગયો, આ અંજાઈ ગયો, અને આપણે ફરીથી કહેવત યાદ કરો, અજાયણા, આંધળા અને અંજાયેલા, ત્રણેય એમાં વધારે જોખમી અંજાયેલો, કેમ કે આંધળો છે અને અજાયણો પણ છે. સાધક ક્યારેય અંજાતો નથી. પૌદ્ગલિક પ્રભાવ છે, પૌદ્ગલિક પ્રભાવથી સાધક અંજાતો નથી. સાધક ઉપર કોઈ પ્રભાવ પડે છે તો જ્ઞાનનો પડે છે, એ અંજાય છે, આત્મ સ્વરૂપથી અંજાય છે. એટલે પ્રતિમાના દર્શન કરીને એને અંજાઈ જાય છે. આજે યોગીઓ બધા પરમાત્માની સ્તવના સ્તુતિ કરતા હોય, અંજાઈ જાય છે, એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ જોઈને અંજાય છે. પૌદ્ગલિક સમવસણથી વિતરાગનો સાધુ અંજાતો નથી. કે મારા દેવનો વૈભવ કેવો, તો સમંત ભદ્ર કે છે કે રેવા દેજે, તારા છત્તર તારી પાસે, તારા ચામર તારી પાસે, તારા અનુચર તારા એના ઘરે, એના ઘરના મારે કાંઈ લેવા દેવા? હે પરમાત્મા, તને વંદન નમસ્કાર અને ઉપાસના તો તારી અંદર રહેલી વિતરાગતા એને છે, આ તારા ત્રણ ગઢને નથી. હું નાના ચાંદીના અહીંયા વર્ણન કરે, કેટલી ચાંદી હશે, ભાવ શું છે ખબર તને? અત્યારે શું કરવું છે? તીર્થંકર કાંઈ વેચવા જવાનો છે? પણ જેના જીવનમાં માર્કેટ જ છે, સંસાર જ છે, એ તરત જ સમવસણનો વિચાર કરીને તરત જ એમ કે જોયું કેટલું છે વેલ્યુ કાઢે. અમે ગુડીજી પાર્શ્વનાથ ભગવાનના દર્શને ગયા હતા મુંબઈમાં, અને હમણાં એની 700મી ઓલી કરી હતી વર્ષકા 200ની, એટલે એમાં કંઈક 700 તોલા સોનાનું, સુવર્ણ પંચધાતુની પ્રતિમા હતી, એમાં સોનું કેટલું નાખ્યું છે એનું પાટિયું ભર્યું હતું. કે આ પંચધાતુની પ્રતિમાનું વજન 3 ટન છે, પણ એમાં 700 તોલા સોનું સમજી લોલકા શું ભાવ છે? 700 તોલા, તોલાનું આજનું સોનું, અને એ કેટલા થયા? અરે તો તું ભગવાનના દર્શન, ભગવાનના દર્શન કરવા છે કે ભગવાનનું મૂલ્યાંકન કરવું છે? તરત જ વિતરાગ તો ક્યાંય ખોવાઈ ગયો, હવે વિતરાગ તો એને લેવા દેવાના, એ બહાર નીકળે ત્યાં સુધી. અને અમે ઘરે આવ્યા તો અમને એક જણા પૂછ્યું કે તમે ગોડીજી જે આવ્યા, કીધું જે આવ્યા, ઓલી પંચધાતુની હમણાં નવી પ્રતિષ્ઠા થઈ જોઈ, કીધું જોઈ કેટલા તોલા હોવાનું ખબર છે ને, મેં કીધું મેં વાંચ્યું નહોતું. એ જ એને કેવું, એને એ કે તમે એ જોયું એ જાણ્યું કેટલું છે, કેટલા આંગી આંગીમાં કેટલા હીરા હતા, સાચા હતા એમ કે. પણ આપણે શું કામ છે, પણ લક્ષ બદલાઈ જાય છે. અહીંયા બહુ સરસ વાત કરે છે કે શું થાય જો નિર્મળ આત્મકલ્પનાથી મનની અંદર, જેને પોતાના મનમાં નિશ્ચયથી નિર્મળ પવિત્ર આત્મા નિવાસ નથી કરતો. સાધકના મનમાં આત્મા નિવાસ કરે કે પુદ્ગલી વૈભવ નિવાસ કરે, તો મને નિર્મળ આત્મા નિર્માણ જોઈ અને ભક્તિ થાય, પ્રમોદ થાય, આનંદ આવે. પણ મને એનો જો પૌદ્ગલિક વૈભવ ઐશ્વર્ય જોવાય તો મને એમ થાય કે એનો ઠાઠમાઠ શું, એનો વૈભવ શું, એનું મહત્વ શું, બાહ્ય એનો ધમાધમ શું, ધામધૂમ શું. મને આત્માનું મહત્વ, હા, નગણ્ય છે. એ પુરુષ આમાં ક્યાંય રોકાયો, એ તો બધું એને છોડી દીધું. એટલે કે છે કે એ તો પૌદ્ગલિક વૈભવ ન આપી શકે, એ તો કે છે અહીંયા શાસ્ત્ર પુરાણ અને તપશ્ચર્યા આદિ પણ મોક્ષ ન આપી શકે. એટલે કે છે મિથ્યાત્વ કસાય આદિ સહિત જે સાધનો કરવામાં આવે છે તે પાપ બંધના કારણ બને. આચારાંગ સૂત્રની ઠાણાંગ સૂત્રની અંદર આ વાત આવી કે સંવર પણ આશ્રવ બની જાય. આશ્રવ સંવર થાય જ્ઞાનીઓને, જ્ઞાનીઓને આશ્રવ સંવર થાય. અને જે પોતાને કેટલાય તથાકથિત જ્ઞાનીઓ છે અથવા સાધકો છે એને તો એનો સંવર પણ આશ્રવ થાય. ભૂત આશવા પરિસવા ગાથા આવે છે, આખું આગમનું સૂત્ર છે એની અંદર આવે છે કે જ્ઞાનીઓ છે, ભગવાન મહાવીર ગ્રસ્થાશ્રમમાં છે ત્યારે આશ્રવના સ્વરૂપમાં સંઘમાં છે, છતાં એ આશ્રવ એને માટે સંવર. ભગવાનનો 30 વર્ષનો કાળ એ કોઈ મહાન કર્મ બંધનું કારણ બન્યો એવું શાસ્ત્રો કહેતા, એ તો કહે છે કે એ તો અભોગી હતા, અવ્યવસાયી હતા, આત્માકાર પરિણામી હતા, મહેલમાં રહેતા હતા ને, અનુચર હતા ને, બધા ભોગોની સામગ્રી ઉપલબ્ધ હતી ને, પણ છતાં આશ્રવ એને માટે સંવરનું કારણ બન્યું. અને કેટલાય કહેવાતી સાધના કરતા હોય, તપશ્ચર્યા ત્યાગ વગેરે, પણ એની અંદર આ બધા સાધનો સંવરના સાધનો એને માટે આશ્રવ. એટલે અહીંયા કહ્યું છે કે પૂર્વ પણ પાપનું કારણ બંધે, પાપ બંધનું કારણ બને છે. એક સાધક તરીકે, એક મુમુક્ષુ તરીકે એટલો લક્ષ આવે કે મારી સાધના બંધનું કારણ તો નથી બનતી ને, આટલો સૂક્ષ્મ વિચાર કે મેં જે કાંઈ હું કરું છું, ધર્મ કરું છું, પરમાર્થ કરું છું, યથાશક્તિ સાધના કરું છું, પણ એ આશ્રવનું કારણ તો નથી બનતી ને. તો કૃપાળુદેવે આપી દ્રષ્ટિ આપી કે વૃત્તિનું સ્વરૂપ નથી ને વ્રત કર્યા કરે છે તો પરમાર્થ ગ્રહણ થતો નથી અને અભિમાન લે છે. ગ્રહે નહીં પરમાર્થને લેવા, માન લે છે. સંવરનું આરાધન છે, તપ છે, એ સંવરનું સાધન છે. 12 પ્રકારના તપ એ સંવરની અંદર આવે છે. એ સંવર કરીને પરિણામ શું આવે છે? માન કસાય, આશ્રવનું આવે છે. 25 પ્રકારના જે આશ્રવો છે એની અંદરનો એક આશ્રવ થયો માન કસાય. કૈરું સંવર પરિણામ આશ્રવનું. આ સાધક સિવાય કોણ જાણી શકે? બીજો કેવી રીતે છુપાવે તો શું કરે બીજો? એ કોઈ એવી કક્ષાનો જીવ હોય તો વાત જુદી છે. મન પરિવય જ્ઞાન જેને સિદ્ધ થયું છે એ કહી શકે. પરંતુ એવો જીવ ક્યાં લેવા જવો અત્યારે? તો આટલી કે આ સાધનો પણ પાપ બંધના કારણ બને છે. ત્યારે કાર્ય કારણનો નિયમ લો કે કારણ જો આ હોય તો કાર્ય શું થાય? પાપ બંધન. તો સાધ્ય, સાધક, કાર્ય, કારણ શરૂઆતમાં આવ્યું હતું કે આ બધા પરસ્પર અન્યોન્ય એ સંબંધ. આ વિવેક સાધકનો, મુમુક્ષુનો આ વિવેક કે હું જે કંઈ કરું એ શુદ્ધ આત્મભાવ, શુદ્ધ આત્મભાવને લક્ષ્યમાં રાખીને જ કરું. મારાથી નહીં થાય તો સંસારની ભાવનાથી કોઈ ધર્મ કાર્ય મારે ન કરવું. પ્રભુશ્રીને કૃપાળુ દેવે એક સાદા શબ્દોમાં કીધું કે મુનિ, લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. 5 વર્ષ ત્યાં એકાંતરા કરું છું કે એટલે સીધો જવાબ આપી દીધો કે 5 વર્ષ ત્યાં એકાસણા કરવા એ કંઈ દોષ હતો? એ સાધન ખરાબ હતું? કૃપાળુદેવે કહ્યું કે બરોબર છે, તમે કરો છો એ વાત નહીં, પણ આ કક્ષાનો જ્ઞાની હતો. મને પર્યવે જ્ઞાન જેને હતું, મનના ભાવોને સામો આવે એટલે એના મનના ભાવોને સમજી શકે, વાંચી શકે, પકડી શકે એવી દશાનો જ્ઞાની પુરુષ. એને કહ્યું કે મુનિ, લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. પકડી લીધા ભાવોને, ત્યાગ કર્યો. તો મુનિએ કીધું કે અમે દીક્ષા લીધી, એમાં હું ખોટું કર્યું? સંવરનું સાધન કે આશ્રમનું? દીક્ષા લીધી કે અમે આ બધું છોડ્યું છે. મુનિ, શું છોડ્યું તમે? જો એનું મન વાંચી લીધું, એક છોડીને કેટલું વળગાડ્યું, કેટલું વળગાડ્યું, શું કરો છો મુનિ? ત્યારે જેને છોડનાર અને એને ગર્વ લેનાર એ મુનિ લખે છે કે મને ત્યારે થયું કે કૃપાળુ દેવ સામે આંખ મિલાવવાની મારી તાકાત નથી. એ ગ્રહસ્થી હતા, નાના હતા ઉંમરમાં, યુવાન હતા, સંસારી હતા, વેપારી હતા. હું વિતરાગનો સાધુ હતો, દીક્ષાધારી, સર્વવીરતી, હાથમાં રજોણ અને મોઢે મુપત્તિ, પણ મને એમ થઈ ગયું કે ધરતી માર્ગ આપે તો અહીંયા ને ત્યાં સમાઈ ગયો. અરે, એક આ તરીકે આટલી અમારી છદમાં અવસ્થા, કોઈથી લક્ષ ન ગયું કે આ બધું હું કરું છું. તો મારો કેન્દ્રમાં શુદ્ધ આત્મા નિશ્ચયથી મનમાં પવિત્ર નિવાસ કરવો જોઈએ, એ તો છે ને. મનમાં તો બીજા ભાવો નિવાસ કરે છે, લૌકિક ભાવો છે, છોડ્યાનું અભિમાન કરે છે. આ સ્થિતિ સાધકને બતાવે છે કે આત્મા નિર્મળ નિજ મને વસે ને નિયમે જ્યાંય, નિયમથી આવવું જોઈએ, આમાં અપવાદ ચાલી શકે નહીં. શાસ્ત્ર પુરાણો તપવિધિ કરે મોક્ષ શું ત્યાંય, આ બધું કર્યા કરે તો કે શું કરે? મોક્ષ આપી શકે ન આપી શકે. પછીની એક ગાથા જરા વાંચી લઈએ. એનું સૂત્ર શું છે? આત્મા જાણવાથી સર્વ જણાય છે. વાંચી લઈએ વિશેષ પછી. કોને, કોની પાસે હતું?
યોગીને જાણ્યો આત્મા તો જાણ્યો જગ સર્વ, આત્મ ભાવ વિશે લસે પ્રતિબિંબિત જગ સર્વે. હે યોગી, એક પોતાના આત્માને જાણવાથી ત્રણેય જગત જણાય છે, કારણ કે આત્માના સ્વભાવરૂપ કેવલ જ્ઞાનમાં આ સર્વલોક પ્રતિબિંબિત થઈ શકે છે. એક, વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન વડે, સ્વસંવેદન જ્ઞાન વડે આત્માને જાણતા સર્વ શાસ્ત્રો જણાય છે. સર્વશાસ્ત્ર તથા ક્રિયાકાંડનું ફળ શુદ્ધાત્મ સ્વરૂપના ધ્યાનમાં લીન થવું તે છે. તેથી પૂર્વકાલમાં રામચંદ્ર, પાંડવ આદિ મહાપુરુષો સંસારના બંધનોનો ત્યાગ કરી જીન દીક્ષા ધારણ કરી વિતરાગની વાણીરૂપ વાચાંગનો અભ્યાસ કરી તે અભ્યાસના ફળભૂત નિશ્ચય રત્નત્રયાત્મક એવા શુદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન રહેતા હતા. તે કારણથી વિતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે પોતાના આત્માને જાણવો એ જ સાર છે. સમસ્ત દ્વાદશાંગી એક આત્મા જાણવા માટે છે. જો આત્મા જાણ્યો તો સમસ્ત દ્વાદશાંગ જાણ્યો, એટલે એક આત્માને જાણતા સર્વ જણાય છે. બે, નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલ પરમાનંદને અનુભવનાર જ્ઞાની પુરુષ એમ જાણે છે કે મારું સ્વરૂપ જુદું છે અને દેહ રાગાદી સર્વ મારાથી જુદા પર છે. એમ એક આત્માને જાણવાથી સર્વ ભેદો જણાય છે. માટે જે પોતાને જાણે તે સર્વને જાણે છે. ત્રણ, આત્મા શુદ્ધ જ્ઞાનરૂપ વ્યાપ્તિ જ્ઞાનથી, એટલે કે જ્યાં જ્યાં જ્ઞાન દર્શન છે ત્યાં ત્યાં જીવ છે અને જ્ઞાન દર્શન નથી તે અજીવ છે, સમસ્ત લોકાલોકને જાણનાર છે. તે કારણથી પણ જે આત્માને જાણે છે તે સર્વને જાણે છે. ચોથું, આત્મજ્ઞાનરૂપ બીજ જ્ઞાનના ફળરૂપે કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે જ્ઞાનમાં દર્પણની સમાન સમસ્ત લોક અલોક પ્રતિબિંબિત થાય છે. આ કારણથી પણ એક આત્માને જાણતા સર્વ જણાય છે, સર્વ જણાય છે. એમ શુદ્ધ આત્માને જાણતા સર્વ જણાય છે. એમ ચાર પ્રકારે તેની વ્યાખ્યા કરી અત્રે વિશેષાર્થ સમજાવ્યો છે. માટે એ મર્મ સમજીને બાહ્ય અને આભ્યંતર પરિગ્રહને તજીને તીવ્ર પુરુષાર્થ કરીને નિરંતર એક શુદ્ધાત્મ તત્વની પવિત્ર ભાવના કરવી જોઈએ. સમયસરમાં
પૂરું કરો.
સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યએ કહ્યું છે કે જે આ સંભવ્ય જીવ સ્વસંવેદન જ્ઞાને કરીને પોતાના આત્માને અબુદ્ધ અબદ્ધ સ્ફુષ્ટ અનન્ય અને અવિશેષ રૂપે જુએ છે તે સર્વ જૈન શાસનને જુએ છે. અર્થાત આત્માને યથાર્થપણે જાણવાથી સમસ્ત જૈન શાસનનો મર્મ પણ યથાર્થ જણાય છે. હે મુમુક્ષ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાની તું ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલ માર્ગનું પણ આ તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. તથાપિ ઉપયોગપૂર્વકે સમજાવું દુર્લભ છે. શ્રીમદ રાજ
ગાથા 99, એક આત્માને જાણતા સર્વને જાણીશ, એ વાંચી લેવી, ફરીથી ઘરે બરોબર અભ્યાસ કરી લેવો. કાલ ચર્ચા આજે નહીં કરીએ. ચાર પ્રકારે એની અંદર બતાવ્યું છે કે એક આત્માને જાણતા તું સગતને જાણીશ, અને 631 નો પત્ર હમણાં ગયો એની પણ વાત છે. તો વિશેષ અવસર.